શ્રી રામચંદ્રજીનો બંધુ પ્રેમ, રામજીનો બંધુ પ્રેમ પણ અલૌકિક છે. આવો બંધુ પ્રેમ પણ તમને જગતમાં કોઈ ઠેકાણે જોવા મળશે નહીં. મહારાજા દશરથે જ્યારે રામજીનો રાજ્ય અભિષેક કરવાનું નક્કી કર્યું ત્યારે રામજીએ લક્ષ્મણ, આ રાજ્ય તારું છે, એનો કર્તા ભોગતા તું જ છો, હું તો માત્ર નિમિત્ત રૂપ છું. લક્ષ્મણ, તું મારો બાહ્ય પ્રાણ છો, મારો બીજો અંતરાત્મા છો. આ જીવન અને આ રાજ્ય તારા માટે જ છે. રામજી વનમાં પધારે ત્યારે રામજીની પાછળ પાછળ લક્ષ્મણજી ચાલી નીકળે એમાં શું આશ્ચર્ય છે? થોડો વિચાર કરો, કઈ કઈએ વનવાસ તો રામજીને આપ્યો છે, લક્ષ્મણજીને આપ્યો નથી, છતાં રામજી વનમાં પધારે છે ત્યારે લક્ષ્મણજી માતા પિતા અને પત્નીનો ત્યાગ કરીને મોટા ભાઈની પાછળ વનમાં ગયા છે. રામજીનો પ્રેમ જ એવો છે કે રામવિયોગમાં લક્ષ્મણ અયોધ્યામાં રહી શકે જ નહીં. લક્ષ્મણજી પત્નીને છોડી શકે છે, માતા પિતાનો ત્યાગ કરી શકે છે, રાજમહેલના સુખ ત્યજી શકે છે, પણ એ મોટા ભાઈને છોડી શકતા નથી. રામવિયોગ લક્ષ્મણથી સહન થઈ શકતો નથી. જ્યાં શ્રી રામ છે ત્યાં લક્ષ્મણજી છે. રામચંદ્રજીએ રમત ગમતમાં પણ નાના ભાઈઓના દિલ દુભાવ્યા નથી, રમતમાં પણ તેમણે કદી જીત લીધી નથી, જાણી જોઈને હાર લીધી છે. રામજી એવી રીતે રમે છે કે રામજીની હાર થાય છે અને લક્ષ્મણજી ભરતજીની જીત થાય છે. રમતમાં પણ કોઈ દિવસ એમણે લક્ષ્મણ ભરતને નારાજ કર્યા નથી. રામજી વિચારે છે, ભરત મારો ભાઈ છે, મારા ભાઈની હાર એ મારી હાર છે, મારા ભાઈની જીત એ મારી જીત છે. કૌશલ્યાજીને રામચંદ્રજી કહે છે, માં, મારો ભાઈ ભરત નાનો છે પણ બહુ હોશિયાર છે. માં, અમે રમતા હતા તે મારી હાર થઈ અને મારા ભરતની જીત થઈ. ભરતજીની આંખો ભીની થાય છે અને કૌશલ્યાને કહે છે, માં, મારા મોટા ભાઈનો મારા પર બહુ પ્રેમ છે. તે માં એ જાણી જોઈને હાર ખાય છે અને મને જીત આપે છે. હારહું ખેલ જીતાવી મોહી. રામજીએ જગતને બંધુ પ્રેમનો આદર્શ બતાવ્યો છે. કઈ કઈએ કહ્યું કે મેં ભરતને રાજ્ય આપ્યું છે, તમે વનમાં જાઓ, ત્યારે નાના ભાઈ ભરતને ગાદી આપવાની વાતથી રામજીને બહુ આનંદ થયો. રામજીએ કઈ કઈને કહ્યું, માં, મારે રાજા થવું નથી, મારો ભાઈ ભરત ગાદીએ બેસે, મારો ભાઈ રાજા થાય, મારો ભાઈ બહુ સુખી થાય, એમાં હું બહુ રાજી છું. મારા ભાઈનું સુખ એ જ મારું સુખ, મારા ભાઈનું દુઃખ એ જ મારું દુઃખ. માં, તું 14 વર્ષનો વનવાસ કેમ માંગે છે? માં, તારી આજ્ઞા હોય તો 14 વર્ષ તો શું, હું કાયમને માટે વનમાં રહેવા તૈયાર છું. રામજીના જેવો પ્રેમ છે તેવો જ પ્રેમ ભરતલાલજીનો છે. લોકો તો કહે છે કે રામજીના પ્રેમ કરતાં પણ ભરતજીનો પ્રેમ શ્રેષ્ઠ છે. ભરતજીને મળેલું રાજ્ય ભરતજીએ છોડી દીધું છે. ભરતજી કહે છે, ગાદીના માલિક મારા મોટા ભાઈ છે, હું તો એમનો સેવક છું. ગાદી મળી પણ ભરતજીએ તે લીધી નથી. ગાદી ઉપર રામજીની પાદુકા પધરાવી છે અને ભરતજી તપ કરે છે. મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે કે રામજીની તપશ્ચર્યા કરતા ભરતજીની તપશ્ચર્યા મહાન છે. રામજી વનમાં તપ કરે છે તેમાં શું આશ્ચર્ય છે? ભરતજી તો રાજમહેલમાં તપ કરતા હતા વનમાં તપ કરવું એ ઘણું સહેલું છે, રાજમહેલમાં કે બંગલામાં તપ કરવું એ બહુ કઠણ છે. ભરતજીનો નિયમ હતો કે આગણે કોઈ સાધુ બ્રાહ્મણ કે ગરીબ આવે તો એમને બહુ પ્રેમથી જમાડવા, પણ 14 વર્ષ સુધી પોતે અનાજ લીધું નથી. ભરતજીને એમ છે કે મારા મોટાભાઈ વનમાં કંદ મૂર ફર ખાય છે અને હું ભોજન કરું? ભરતજીનો પ્રેમ અતિ દિવ્ય છે. રામજીની સેવામાં તો સીતાજી અને લક્ષ્મણજી છે, ભરતજી કોઈની સેવા લેતા નથી. રામજી વનમાં દર્ભની પથારીમાં શયન કરે છે, જ્યારે ભરત લાલતો બહુ નિંદ્રા આવે ત્યારે ધરતી ઉપર શયન કરે છે. ભરતજી રામજીની પાદુકા પર નજર રાખીને સતત જપ કરે છે. ભરતજીની તપશ્ચર્યા અલૌકિક છે. ભરતજીની નિષ્ઠા છે કે મારા શ્રી રામ ઘેર આવશે, શ્રી રામ ભોજન કરશે, તે હું આંખે નિહાળીશ, પછી જ હું ભોજન કરીશ. તમે નાના ભાઈ પર બહુ પ્રેમ રાખશો તો તે પણ તમારા માટે પ્રેમ રાખશે. તમે કપટ કરશો તો એક દિવસ એ પણ તમારી સાથે કપટ કરશે. ઈશ્વર બે ઠેકાણે એક જ છે. આ શરીર જુદા જુદા છે, પણ પ્રત્યેક શરીરમાં રહેલું ઈશ્વર તત્વ એક જ છે. જગતમાં રામ રાજ્ય ક્યારે થશે એ તો પરમાત્મા જાણે. આજે તો રામ રાજ્યને બદલે સર્વત્ર કામનું સામ્રાજ્ય વ્યાપ્યું છે. મનુષ્યની છાતી ઉપર કામ અને સ્વાર્થ ચડી બેઠા છે. ત્યાં સુધી રામ રાજ્યની સંભાવના નથી. પણ તમારા ઘરમાં તમે અવશ્ય રામ રાજ્ય કરી શકો. મોટો ભાઈ રામ થશે તો નાનો ભાઈ જરૂરથી લક્ષ્મણ કે ભરત થશે. તમે શુદ્ધ ભાવથી તમારા ભાઈ સાથે પ્રેમ કરશો તો તમારો ભાઈ પણ તેવો જ શુદ્ધ પ્રેમ ભાવ તમારા પ્રત્યે રાખશે. પણ આજકાલ તો ભાઈ રાવણ જેવો હોય છે અને નાનો ભાઈ કુંભકર્ણ જેવો થઈ જાય છે. કેટલાક લોકો એવા હોય છે કે બીજા સાથે પ્રેમ કરે છે પણ ભાઈને છેતરે છે, ભાઈ સાથે કપટ કરે છે. પરેશુ મૈત્રી સ્વજનેશુ વૈરમ પશ્યંતુ લોકઃ કલી કૌતુકાની. કરયુગનો એ મહિમા છે, માનવ ત્રાહિત સાથે પ્રેમ કરે છે પણ પોતાના ભાઈ સાથે પ્રેમ કરતો નથી. પૈસા માટે કે એવા કોઈ બીજા કારણે કે વગર કારણે માનવ ભાઈ ભાઈમાં વેરઝેર ઊભા કરે છે. બીજાને માટે ધનનો ભોગ આપશે પણ ભાઈ માટે તેઓ ભોગ આપવા તૈયાર થશે નહીં. એક ગામમાં અમને અનુભવ થયો. એક શેઠ આવ્યા, મને કહેવા લાગ્યા કે મહારાજ મને એવો કોઈ મંત્ર આપો કે જેથી મારી જીત થાય. શેઠ બહુ ઉદાર હતા, બહુ પુણ્ય દાન કરતા હતા. મેં એમને પૂછ્યું કે તમારી શી ઈચ્છા છે, સામાં જીત ઈચ્છો છો? શેઠ કહે, મેં દાવો કર્યો છે એમાં જીત થાય એવી ઈચ્છા છે. મેં પૂછ્યું, શાનો દાવો છે, કોના ઉપર છે? શેઠ કહે, મારા ભાઈ પર કર્યો છે. મારે કહેવું પડ્યું કે તમારી બુદ્ધિ બહુ બગડી છે, મારી પાસે એવો કોઈ મંત્ર નથી. જે ભાઈ ઉપર દાવો કરે છે, જે ભાઈ સાથે કપટ કરે છે, જેને ભાઈમાં ભગવાન દેખાતા નથી, તે ભગવાનની ભક્તિ શું કરતો હશે? અરે, ભગવાન તો પ્રત્યક્ષ દેખાતા નથી, ભગવાનની ભાવના રાખવી પડે છે. જે પરમાત્મા પ્રત્યક્ષ દેખાતા નથી તે પરમાત્માની ભક્તિ કરવી સહેલી નથી, બહુ કઠણ છે. પણ ભાઈ તો પ્રત્યક્ષ દેખાય છે, પ્રત્યક્ષ દેખાય છે, એને જે છેતરે, એની સાથે જે કપટ કરે તે અપ્રત્યક્ષ પરમાત્માની સેવા પૂજા શું કરતો હશે, અને કદાચ કરતો હોય તો એની ભક્તિનો ભગવાન સ્વીકાર કરતા નથી. જેને ઘરમાં રહીને ભક્તિ કરવી છે તે તો ઘરના એક એક જીવમાં ઈશ્વરનો ભાવ રાખે છે. ઘરમાં જેટલા જીવ છે તે બધા જ પ્રભુના સ્વરૂપો છે. મારો ભાઈ પણ ભગવાનનો અંશ છે. મારા ઘરમાં જે દેવ છે પ્રભુનો અંશ છે એવી ભાવના રાખે તો જ ભક્તિ થઈ શકે. આપણો સનાતન ધર્મ તો ત્યાં સુધી કહે છે કે તારે આગણે ભિખારી આવે તો ભિખારીમાં તું ભગવાનના દર્શન કર, અતિથિ દેવો ભવ. ભિખારીને તુચ્છ ન ગણો, ભિખારી હલકો છે એમ ન માનો. ભિખારી હલકો નથી, એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. કેટલાક લોકો તો એવા હોય છે કે ઘરમાં જે વાનગી બગડી જાય, સડી જાય, વાસ માતી થઈ જાય અથવા કોઈને ભાવતી ન હોય તે ભિખારીને બોલાવીને કૃષ્ણ અર્પણ કરી દે છે. તમને જે ગમતું નથી તે કોઈને આપશો નહીં. ભિખારી પણ ભગવાનનો અંશ છે. તમે આપો ત્યારે પ્રભુનું સ્મરણ કરીને આપો, ભગવદ્ ભાવ રાખીને આપો, તો જ દાન સાર્થક થશે. દાન લેનાર હલકો છે એવું સમજીને આપશો તો તે દાન સફળ થશે નહીં. ભિખારી ભીખ માંગતો નથી, એ તો આપણને આપવા આવે છે. એક અમૂલ્ય બોધ એ ઉપદેશ આપે છે કે પૂર્વજન્મમાં મેં કોઈને આપ્યું નથી, તેથી મારી આ દશા થઈ છે, તેથી હું દરિદ્ર થયો છું. તમે નહીં આપો તો પછી તમે પણ મારા જેવા જ થશો. ભિખારીમાં પણ ભગવદ્ ભાવ રાખો. પરમાત્મા કદીક દરિદ્ર નારાયણના રૂપમાં, કદીક સાધુના રૂપમાં, ક્યારેક બ્રાહ્મણના રૂપમાં, તો ક્યારેક દીન દુખિયાના રૂપમાં, કોઈને કોઈ રૂપમાં એકાદ વખત તો પ્રત્યેક જીવની પાસે આવે છે. પણ પ્રભુ જ્યારે મળવા આવે છે ત્યારે જીવ ગાફેલ હોય છે, તે પ્રભુની સામે જોતો પણ નથી. તેથી ભગવાનને બધું બહુ ખોટું લાગે છે. જ્ઞાની મહાપુરુષો કહે છે કે ઈશ્વરને કોઈ રૂપ નથી. વૈષ્ણવ ભક્તિ કહે છે કે જગતમાં જેટલા રૂપ દેખાય છે તે સર્વ ભગવાનના છે. આ જગતમાં જેટલા નામ રૂપ છે, જેટલા જીવ છે, તે સર્વ ઈશ્વરના રૂપ છે. ઈશ્વરનું કોઈ એક નિશ્ચિત રૂપ નથી એટલે તેને રૂપ નથી એમ કહે છે. ઈશ્વર અનેક રૂપ ધરે છે. પરમેશ્વર કોઈ પણ સ્વરૂપે આવે છે, માટે કોઈનો પણ તિરસ્કાર કરશો નહીં, કોઈને માટે કુભાવ રાખશો નહીં. સર્વમાં ભગવદ્ ભાવ રાખે તે જ ઘરમાં રહીને ભક્તિ કરી શકે છે. બધાને માન આપો. કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના બને ત્યાં સુધી સર્વ સાથે પ્રેમ કરો. અપેક્ષા રાખીને કરેલો પ્રેમ રડાવે છે. સ્વાર્થ ભાવે પ્રેમ ન કરો. સર્વમાં મારા ભગવાન બિરાજેલા છે એવા નિરપેક્ષ શુદ્ધ ભાવથી સર્વ સાથે પ્રેમ કરો. સર્વને માન આપો, પણ પ્રેમ અને માન માગશો નહીં. મનુષ્યનો જન્મ બીજાને સુખી કરવા માટે છે. ઘણીવાર મનુષ્ય પરોપકારમાં શરીર ઘસાવે છે, પણ એને એમ થાય છે કે લોકોએ મારી કદર કરી નહીં. અરે, લોકોએ તો ભગવાનની પણ કદર ક્યાં કરી છે? રામ રાજ્યમાં રામજીની કદર લોકોએ કરી નથી. કદર કોઈ માનવ કરી શકે નહીં. માનવ સ્વાર્થી છે, પણ પ્રભુને નજરમાં રાખીને કરેલા સત્કર્મોની કદર પ્રભુના દરબારમાં અવશ્ય થશે. આ જગત પાસે કોઈ અપેક્ષા રાખશો નહીં. માનવ માન માંગે છે પણ માન આપતો નથી. જેને એવી ઈચ્છા થાય છે કે મને માન મળે, તે માન મેળવવાને લાયક નથી. સૌને માન આપો, માન દાન સર્વથી શ્રેષ્ઠ છે. કોઈનો તિરસ્કાર ન કરો, કોઈનું જરા પણ અપમાન ન કરો. તમે સર્વ સાથે શુદ્ધ ભાવથી પ્રેમ કરશો તો લોકો પણ તમારી સાથે પ્રેમ કરશે. તમે કોઈ જીવને છેતરશો તો ખૂબ યાદ રાખજો કે કોઈક જીવ તમારી સાથે પણ કપટ કરશે. જે બીજાને છેતરે છે તે કોઈક દિવસ જગતમાં છેતરાય છે. જે કોઈને છેતરતો નથી તે કોઈ દિવસ છેતરાતો નથી. કપટ કરનારનું મન કાયમને માટે અશાંત રહે છે. વ્યવહારમાં છર કપટ બહુ વધ્યા છે, તેથી માનવે શાંતિ ગુમાવી છે. જેનો વ્યવહાર અતિશય શુદ્ધ હોય તેની પાસે ભલે કાંઈ પણ ન હોય તો પણ તેને શાંતિ મળે છે. છર કપટ કરવાથી થોડો લાભ થયેલો કદાચ તમને જણાશે, પણ એ ભૂલ છે. તમે શાંતિ ગુમાવી બેસશો. પાપ અને પારો કોઈ પચાવી શકતું નથી, એ બહાર આવે જ છે. પાપ કાયમને માટે છુપાતું નથી. ભાઈને છેતર્યા હશે, કોઈની સાથે કપટ કર્યું હશે, તે આજે નહીં તો 2 વર્ષ 12 વર્ષે કોઈક દિવસે તો જાહેર થશે જ. તમે શ્રેય ઈચ્છતા હો તો ધર્મ પારો, ધર્મની મર્યાદામાં રહો. શ્રી રામચંદ્રજીએ જગતમાં ધર્મ આચરી બતાવ્યો છે. ધર્મ દુરીન ભાનુ કુલ ભાનુ. શ્રી રામ માનવ કુલને ધર્મનો પ્રકાશ આપનાર સૂર્ય છે. શ્રી રામચંદ્રજીનું ઔદાર્ય. શ્રી રામ ગુણા અર્ણવ છે, સર્વ સદગુણોના સમુદ્ર સમાન છે. શ્રી રામનો એક એક ગુણ દિવ્ય છે, અનન્ય છે. શ્રી રામનો એક અનુપમ ગુણ છે, ઉદારતા. શ્રી રામ અતિ ઉદાર છે. રામજીના જેવું કોઈ ઉદાર થયું નથી અને થશે નહીં. જગતના જીવ તો શું, સ્વર્ગના દેવો પણ જ્યારે આપે છે ત્યારે પોતાને માટે કંઈક રાખીને આપે છે. શ્રી રામચંદ્રજી જ્યારે આપે છે ત્યારે એવી ચિંતા કરતા નથી કે હું બધું આપું તો મારું શું થશે. રામાયણમાં વર્ણન આવે છે કે શ્રી રામ રાવણને અયોધ્યાનું રાજ્ય આપવા તૈયાર થયા છે. લંકામાં રાવણે વિભીષણનું બહુ જ અપમાન કર્યું અને તેથી વિભીષણે જ્યારે લંકાનો ત્યાગ કર્યો ત્યારે એક ક્ષણ એમના મનમાં સંકલ્પ થયો કે આજે તો ભલે મારું અપમાન થાય છે, લંકા છોડીને મારે જવું પડે છે, પણ હું રામજીને શરણે જઈશ તો મને લાગે છે કે શ્રી રામજી રાવણને માર્યા પછી મને જ લંકાની ગાદીએ બેસાડશે. શ્રી રામ અતિ ઉદાર છે. હવે જ્યારે હું લંકામાં પાછો ફરીશ ત્યારે રાજા થઈને આવીશ. વિભીષણ રામજીને શરણે ગયા. શ્રી રામ તો અંતર્યામી છે, વિભીષણના અંતરની ઈચ્છા જાણી ગયા છે. રામજીએ લક્ષ્મણજીને આજ્ઞા કરી અને સમુદ્રનું જળ મંગાવ્યું. ત્યાં સમુદ્ર કિનારે જ વિભીષણને લંકાના રાજ્યનો અભિષેક કર્યો. સુગ્રીવને આ કાંઈ ગમ્યું નહીં. સુગ્રીવે પછી તો રામજીને ઠપકો આપ્યો કે મહારાજ, તમારો સ્વભાવ બહુ જ ઉતાવળિયો છે, ઉતાવળથી કામ બગડે છે. હું તમારો સેવક છું પણ હું સેનાપતિ છું. યુદ્ધના સમયે રાજા સ્વતંત્ર નથી. યુદ્ધના સમયે રાજાએ સેનાપતિને આધીન રહેવું એમ રાજનીતિ કહે છે. હું જે કહું છું તે જ કરવું પડશે. તમે આવી રીતે ઉતાવળ કરશો તો કામ બગડશે. હું તો આપણે સમુદ્ર ઉપર પુલ બાંધવાનો છે, લંકામાં જઈ રાવણ સાથે યુદ્ધ કરવાનું છે. રાવણ કોઈ સાધારણ લડવૈયો નથી, મહાન વીર છે. આટલી બધી ઉતાવળ કરવાની શી જરૂર હતી? આજે વિભીષણ શરણે આવ્યો અને આજે જ તમે એને લંકાના રાજ્યનો અભિષેક કરો તે યોગ્ય નથી। પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું, ભાઈ હવે જે થયું તે થયું, ભલે હું ઉતાવળિયો છું પરંતુ વિભીષણને મેં લંકાનું રાજ્ય આપ્યું તે આપ્યું, હવે તેમાં ફેરફાર નહીં થાય। સુગ્રીવે કહ્યું, મહારાજ તમારી મોટી ભૂલ થઈ છે, આજે વિભીષણ શરણે આવ્યો અને એને આપે લંકાનું રાજ્ય આપ્યું। સંભવ છે કે કદાચ બે ચાર દિવસ પછી રાવણની બુદ્ધિ સુધરે, એ તમારે શરણે આવે અને સીતાજીનું સમર્પણ કરે તો શું કરશો? લંકાનું રાજ્ય તો આજે વિભીષણને આપી દીધું, હવે કાલે રાવણ શરણે આવે તો તમે રાવણને શું આપશો? તમારી પાસે શું છે? શું વિભીષણને ગાદી ઉપરથી પાછો ઉઠાડશો? રામજીએ સુગ્રીવને કહ્યું, ભાઈ હું બોલું છું ત્યારે બહુ વિચાર કરીને બોલું છું। રામો દ્રિનાર્ભિ વાસ્તે, રામ એક વચની છે, એક જ વચન બોલે છે, બોલે છે તે વિચારીને બોલે છે। હજુ અયોધ્યાની ગાદી ખાલી પડી છે, પિતાજીએ એ ગાદી ભરતને આપી છે પણ મારો ભાઈ ભરત એના પર બેઠો નથી, તેણે મારી પાદુકા ત્યાં સ્થાપી છે, ભરત મારા કયામાં છે, હું એને સમજાવીશ। મારે રાક્ષસો સાથે યુદ્ધ કરવું નથી, મારી એવી ઈચ્છા નથી કે રાક્ષસોનો મારે સંહાર કરવો, રાવણ શરણે આવશે તો હું રાવણને અયોધ્યાની ગાદીએ બેસાડી મારા હાથે એને તિલક કરીશ, એનો રાજ્ય અભિષેક કરીશ અને હું આખું જીવન વનમાં ગાળીશ। જો આવશે રાવણ શરણાગત કરી હેત તો મારી અયોધ્યા આપીશ એને વૈભવ રાજ સમેત, હું કરીશ તપ વનમાં જઈ રાજ કરશે રાવણ રાય, પણ વિભીષણને જે લંકા આપી તે મિથ્યા નવ થાય। શ્રી રામ તો રાવણને અયોધ્યાનું રાજ્ય આપવા તૈયાર છે, પ્રભુ જ્યારે આપે છે ત્યારે જીવની લાયકાતનો પણ વિચાર કરતા નથી, અતિ ઉદાર હોવાથી રામજી ભગવાન ઘણું આપે છે। રામજી જેવી ઉદારતા જગતમાં કોઈ ઠેકાણે નથી। શ્રી રામજીના ત્રણ વ્રત છે, રામજી એક વચની છે, એક બાણી છે અને એક પત્ની વ્રતધારી છે। રામજીએ જેમ એક વચની વ્રતનું સંપૂર્ણ પાલન કર્યું છે તેમ એક પત્ની વ્રતનું પણ સંપૂર્ણ પાલન કર્યું છે। શાસ્ત્રમાં એક પત્ની વ્રતનો બહુ મોટો મહિમા લખ્યો છે, જે સ્ત્રી સાથે જે પુરુષ સાથે દેવ બ્રાહ્મણ અને અગ્નિને સાક્ષીમાં રાખીને લગ્ન થયું હોય તે એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં જે કામ ભાવ રાખે છે, ધર્મની મર્યાદામાં રહીને જે કામ સુખ ભોગવે છે, મન જેનું એક ઠેકાણે સ્થિર છે, એકમાં જ જે કામ ભાવ કેન્દ્રિત કરે છે અને અન્ય સર્વ સ્ત્રી પુરુષોને નિષ્કામ ભાવથી સીતારામજીની ભાવનાથી ભગવદ્ ભાવથી જુએ છે, તે ગૃહસ્થ હોવા છતાં સાધુ છે, એક કામસુખ ભોગવે છતાં બ્રહ્મચારી છે। બગડેલા મનને એક ઠેકાણે બાંધવા માટે લગ્ન છે, લગ્ન કામનો વિનાશ કરવા માટે છે, કામ ઈશ્વરની જેમ સર્વવ્યાપક થવા ઈચ્છે છે, સુંદરતા દેખાય કે કામ ઉત્પન્ન થાય છે, કામ ભાવને એક ઠેકાણે સંકુચિત કરી કામને ભોગવી તેનો વિનાશ કરવો એ લગ્નનું પ્રયોજન છે। લગ્નમાં ભોગ મુખ્ય નથી પણ ત્યાગ મુખ્ય છે, તેથી તો લગ્ન ધાર્મિક સંસ્કાર કયો છે અને પત્નીને ધર્મ પત્ની કહી છે, ભોગ પત્ની કહી નથી। કામનો વિકાસ નહીં પણ વિનાશ એ લગ્ન જીવનનો આદર્શ છે। તુલસીદાસ મહારાજનું ચરિત્ર તમે જાણતા હશો, ચરિત્રમાં લખ્યું છે કે તુલસીદાસ મહારાજ પત્નીમાં બહુ આશક્ત હતા. તુલસીદાસ મહારાજ, પત્નીમાં ભલે આશક્ત હશે પણ મહારાજનું જે સ્ત્રી સાથે લગ્ન થયું હતું તે એક જ સ્ત્રીમાં તેમની આશક્તિ હતી. જગતની અન્ય સર્વ સ્ત્રીઓને તે માતૃભાવથી જોતા હતા. એમનું મન પવિત્ર હતું. માત્ર પત્નીમાં આશક્તિ ખૂબ હતી. પત્નીને પિયર પણ જવા દેતા ન હતા. એક દિવસ પત્નીને પિયરમાંથી તેડું આવ્યું. પિયરમાં માં બહુ જ યાદ કરતા હતા. મહારાજ ઘરમાં ન હતા. સંદેશો મૂકીને મહારાજના પત્ની પિયર ગયા. મહારાજ ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે પત્ની પિયર ગઈ હતી. મહારાજથી પત્નીનો વિયોગ સહન થયો નહીં. તે પત્નીને મળવા માટે મધ્યરાત્રિએ સાસરે જવા નીકળ્યા. ચોમાસાની ભયંકર રાત્રિ હતી. નદીમાં પૂર આવ્યું હતું. સપને લાકડું સમજી તેને પકડીને નદી પાર કરી સસરાના મકાન પાસે આવ્યા. મકાનમાં દાખલ થવા માટે ઝાડ પર ચડ્યા. લટકતા સર્પને દોરડું સમજી તેના આધારે મકાનમાં દાખલ થયા. વેદાંતમાં રજ્જુ સર્પનું દ્રષ્ટાંત બહુ જાણીતું છે. અંધકારમાં અજ્ઞાનમાં માનવ દોરડાને સર્પ સમજી બેસે છે, મિથ્યાને સત્ય સમજે છે. અહીં તો અતિશય આશક્તિના તુલસીદાસને સર્પમાં દોરડું દેખાય છે. તુલસીદાસ ઘણા કષ્ટ સહન કરી સંકટો પાર કરી પત્ની પાસે પહોંચ્યા. પત્નીને આશ્ચર્ય થયું. તેણે ટકોર કરી, હાડ માસકી દેહ મમતા પર જીતની પ્રીતિ, તીસુ આધી જો રામ પ્રતિ અવસી મીઠી ભવ ભીતિ. આ શરીરમાં શું ભર્યું છે? શરીર તો હાડ માસનો લોચો છે. આ શરીરને મળવા તમે આટલું કષ્ટ વેઠ્યું? જેવી આસક્તિ મારામાં રાખો છો તેથી અર્ધી રામજીમાં રાખો તો તમારું કલ્યાણ થઈ જશે. જ્યાં થોડો ઉપદેશ કર્યો કે તુલસીદાસજીને જ્ઞાન થયું. જેવી આસક્તિ પત્નીમાં હતી તેવી પ્રભુમાં થઈ ગઈ. જે અનેકમાં આસક્ત છે તે કોઈ દિવસ ભક્તિ કરી શકતો નથી. મનને એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં રાખવા માટે લગ્ન છે. સુંદર વસ્તુ દેખાય એટલે મન વિના કારણ કુદાકુદ કરે છે. મનને એવી કુટેવ પડી છે કે સુંદર વસ્તુ દેખાય એટલે એની પાછળ દોડે છે, એનું ચિંતન કરે છે. અનેકવાર મન એવું સમજે છે કે હું જેનું ચિંતન કરું છું એ મને મળશે તો નહીં. એવી ખાતરી હોવા છતાં મન એનું ચિંતન કરે છે, પાપ કરે છે. સનાતન ધર્મની એ મર્યાદા છે કે પુરુષ વિના કારણ કોઈ સ્ત્રીને તાકીને જુએ નહીં, સ્ત્રી પુરુષને જુએ નહીં. આંખથી ભલે કોઈ દેખાય પણ મનથી કોઈને જોશો નહીં. સ્ત્રી પુરુષનું ચિંતન કરે, પુરુષ પર સ્ત્રીનું સ્મરણ કરે તે વ્યભિચાર જેવું જ પાપ છે. તેની બહુ સજા થાય છે. કેટલાક એવું સમજે છે કે તનથી પાપ કરે તો જ સજા થાય છે, મનથી પાપ કરે એની સજા થતી નથી. કારણ કે મનનું પાપ કોઈ જોઈ શકતું નથી. આ સમજણ ખોટી છે. મનથી કરેલા પાપની પણ સજા થાય છે. સર્વશક્તિમાન ઈશ્વર બધાને જોઈ રહ્યા છે. એ તો તનની પણ જાણે છે અને મનની પણ જાણે છે. મનથી કરેલા પાપની ખબર જગતને ભલે ન પડે પણ ઈશ્વરને અવશ્ય પડે છે. તનના અને મનના પાપને જોનારો અને એની સજા કરનારો ઈશ્વર બેઠો છે. શ્રી રામ સદાચારની મૂર્તિ છે, સંયમની મૂર્તિ છે. સંયમ કેવો હોવો જોઈએ તે રામજીએ જગતને બતાવ્યું છે. આંખનો સંયમ, જીભનો સંયમ, કાનનો સંયમ, સર્વ ઇન્દ્રિયોનો સંયમ રામજીએ પારીને બતાવ્યો છે. માનવને સંપત્તિ થોડું સુખ આપે છે, પણ ઇન્દ્રિયોનો સંયમ વધારે સુખ આપે છે. ખૂબ ધ્યાનમાં રાખો કે તમે માલિક છો અને ઇન્દ્રિયો નોકર છે. તમે નોકરને આધીન છો કે નોકર તમારે આધીન છે? તમારે જ્યાં જવું છે ત્યાં નોકર આવે છે કે નોકરને જ્યાં જવું છે ત્યાં તમે જાઓ છો? માનવ બોલે છે, મારી આંખ, મારી જીભ, મારું મન. એનો અર્થ એ થાય છે કે હું માલિક છું. આંખ, જીભ, મન એ મારા સેવકો છે, ઇન્દ્રિયો નોકર છે. તમે ઇન્દ્રિયોને આધીન રહેશો તો ઇન્દ્રિયો શત્રુની ગરજ સારશે, પણ ઇન્દ્રિયો તમારે આધીન હશે તો તે મિત્ર બની રહેશે. રામજી કદી કોઈ સ્ત્રીને આંખ ઊંચી કરીને જોતા નથી. રામચંદ્ર પરાન દારાન ચક્ષુષા નામી વિક્ષતે. રામચંદ્રજીનો આંખનો સંયમ અલૌકિક છે. આંખમાં બહુ શક્તિ છે. આંખની શક્તિ માનવ વેડફી નાખે છે. શક્તિનો દુરુપયોગ એ જ પાપ છે. શક્તિનો સદુપયોગ એને જ પુણ્ય કહે છે. માનવની ઇન્દ્રિયોમાં પ્રભુએ બહુ શક્તિ આપી છે, પણ માનવ ઘણા ભાગે તેનો દુરુપયોગ કરે છે. સનાતન ધર્મે મર્યાદા બાંધી છે કે પુરુષે પર સ્ત્રીને અને સ્ત્રીએ પર પુરુષને આંખ આપવી નહીં. ખૂબ ધ્યાનમાં રાખજો કે જેને તમે આંખ આપો છો એ તમારા મનમાં આવે છે. જેને તમે આંખ આપો છો તેનું ચિત્ર તમારા મનમાં ઠસી જાય છે. કદાચ તમને એવો પ્રશ્ન થશે કે મહારાજ, તમે કહો છો કે આંખ આપવાથી એનું ચિત્ર મનમાં આવે છે, તો શું અમારે આંખ બંધ કરી ચાલવું? આંખ બંધ રાખવી? આંખ બંધ રાખો તો વ્યવહાર ચાલે નહીં. પણ દ્રષ્ટિ દ્રષ્ટિમાં ફેર છે. દ્રષ્ટિ બે પ્રકારની છે, અપેક્ષાત્મક અને ઉપેક્ષાત્મક. તમે ઘરેથી અહીં આવ્યા ત્યારે રસ્તામાં પડેલો કચરો તમને દેખાયો હશે. તે કચરા ઉપર તમારી નજર તો ગઈ હશે, પણ કચરાને તમે ઉપેક્ષા ભાવથી જુઓ છો. આ જગતને મહાપુરુષો એવા જ ઉપેક્ષા ભાવથી જુએ છે. સંતો અપેક્ષાત્મક દ્રષ્ટિ માત્ર ઈશ્વરમાં રાખે છે. કોઈ સ્ત્રી કે પુરુષને તમે અપેક્ષા ભાવથી આ બહુ સુંદર છે, આ સુખ આપશે એવા ભાવથી જોશો તો મન બગડશે. કોઈ સ્ત્રી સુંદર નથી અને કોઈ પુરુષ સુંદર નથી. સુંદર તો શ્રી રામ છે. જગત કદાચ સુંદર હશે, પણ જગતનું સૌંદર્ય વધારે ટકતું નથી. આ ફૂલ હમણાં સુંદર દેખાય છે, બે ચાર કલાક પછી એ કરમાઈ જશે. ફૂલ કરમાયા પછી સુંદર લાગે છે? અને ફૂલ જેમ કરમાય છે તેમ આખું જગત કરમાય છે. જગતમાં કરમાતા નથી એકલા શ્રી રામ. રામજીને કહ્યું હતું કે આવતીકાલે તમારો રાજ્ય અભિષેક થવાનો છે. એ સાંભળીને રામજી રાજી થયા નથી અને રાજ્ય અભિષેકના મુહૂર્તે વનમાં ગયા ત્યારે જરાય નારાજ થયા નથી. તમને કોઈ કહે કે આવતીકાલે તમને 1,00,000 રૂપિયા મળવાના છે તો રાત્રે ઊંઘ આવશે? તમને કોઈ જમવાનું આમંત્રણ આપે કે આવતીકાલે મારા ત્યાં જમવા આવજો, 12:00 વાગે બરાબર ભૂખ લાગે અને તમે જમવા જાઓ, ત્યારે આમંત્રણ આપનારો હાથ જોડીને કહે, અહીંયા તો બધું પતી ગયું, જય શ્રી કૃષ્ણ, હવે ઘેર જાઓ, તમારી શી દશા થશે? ફોટો પાડવા જેવો ચહેરો થઈ જશે. મનમાં થશે કે મને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને મારું અપમાન કર્યું. નાની નાની બાબતમાં તમારા મુખની કાંતિ ખીલી ઉઠે છે કે કરમાઈ જાય છે. રામજીને કહ્યું કે તમે આવતીકાલે પૃથ્વીના રાજા થવાના છો. તે સાંભળી રામજીના મુખશ્રીમાં વૃદ્ધિ થઈ નથી અને રાજ્યાભિષેકના મુહૂર્તે વનવાસ મળ્યો ત્યારે એમના મુખશ્રીનો ક્ષય થયો નથી. શ્રી રામ સુંદર છે, રામજીનું સૌંદર્ય કાયમ ટકે છે. જગત સુંદર નથી અને કદાચ તે સુંદર હશે તો તેનું સૌંદર્ય કાયમ ટકતું નથી. રામજી કોઈને નજર આપતા નથી. કદાચ કોઈ સ્ત્રીમાં નજર જાય તો રામજી માતૃભાવ રાખે છે કે આ મારી માં છે. પ્રત્યેક સ્ત્રીને જે માતૃભાવથી જુએ તે રામજીને ગમે છે. જગતના સ્ત્રી પુરુષોને કામભાવથી જોનાર ઈશ્વરને જરાય ગમતા નથી. તમારી આંખમાં કામ છે કે રામ છે? તમે જગતને કામભાવથી જુઓ છો કે રામજીની ભાવનાથી જુઓ છો? પરમાત્માએ આંખ તો બધાને સરખી આપી છે. ધન આપવામાં પ્રભુએ કદાચ વિષમતા કરી હશે, પણ ગરીબ શ્રીમંત બધાને પ્રભુએ આંખ તો સરખી જ આપી છે. ભક્તિમાં આંખ મુખ્ય છે. પાપનો આરંભ પણ આંખથી થાય છે અને ભક્તિનો આરંભ પણ આંખથી થાય છે. પરમાત્મા સુંદર છે એવી જેને ખાતરી થઈ છે તે ભક્તિ કરે છે, અને સંસાર સુંદર છે એવું જે સમજે છે એ પાપ કરે છે. જગત ખરાબ નથી તેમ તે બહુ સુંદર પણ નથી. શ્રી રામચંદ્રજી કોઈને પણ નજર આપતા નથી, વિના કારણ કોઈને તાકીને જોતા નથી. રામજી પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખે છે. રામજી એટલા બધા શુદ્ધ છે કે જે રામજીનું સ્મરણ કરે તે પણ શુદ્ધ થાય છે. રામાયણ અનેક છે, તેમાં મહાપુરુષોએ અનેક રીતે રામજીનું વર્ણન કર્યું છે. શ્રી એકનાથે મહારાજનો ભાવાર્થ રામાયણ બહુ મોટું છે. અનેક રામાયણ ભેગા કરીને એકનાથ મહારાજે કથા કરી છે. વાલ્મીકિ રામાયણ મોટું ગણાય છે. વાલ્મીકિ રામાયણના શ્લોક છે 24,000 અને એકનાથ મહારાજના રામાયણના શ્લોક થયા છે 45,000. બહુ મોટું રામાયણ થયું છે. મહારાજનું રામાયણ બહુ વિસ્તૃત થયું છે. કિષ્કંધાકાંડમાં મહારાજે યાદી આપી છે કે આટલા રામાયણ મેં શ્રી હનુમાનજીને સંભળાવ્યા છે, અને ત્યાર પછી શ્રી રામજીની પ્રેરણાથી આ કથા કરું છું. યુદ્ધકાંડની કથામાં શ્રી એકનાથ મહારાજે વર્ણન કર્યું છે કે લંકા યુદ્ધ ચાલતું હતું. રાવણના મોટા મોટા મહારથીઓ યુદ્ધમાં મરાયા હતા. કુંભકર્ણ ત્યારે સૂતેલો હતો. હવે યુદ્ધ કરવા માટે રાવણે એને જગાડ્યો. કુંભકર્ણને ખૂબ મદિરા પીવડાવી, ખૂબ માંસ ખવડાવ્યું. કુંભકર્ણ રાવણને મળવા આવ્યો. તેણે રાવણને પૂછ્યું, મને કેમ જગાડ્યો? રાવણે કહ્યું, રામજી સાથે યુદ્ધ કરવા તને જગાડ્યો છે. કુંભકર્ણે પૂછ્યું, રામજી સાથે કેમ યુદ્ધ થયું છે? રાવણે બધી વાત કરી, કહ્યું, સીતાજી માટે યુદ્ધ થયું છે. કુંભકર્ણે રાવણને ઠપકો આપ્યો, લંકામાં ઘણી બધી દેવ ગંધર્વ કન્યાઓ છે, છતાં સીતાજીની ચોરી કરવા કેમ ગયો? તે ચોરી કરી, તે ખોટું કર્યું, એ તારી ભૂલ છે. તું સીતાજીને શા માટે લઈ આવ્યો? રાવણે કહ્યું, લંકામાં ઘણી દેવ ગાંધર્વ કન્યાઓ તો છે, પણ સીતાજી જેવી એક પણ નથી. સીતાજી અતિ સુંદર છે, એમની તોલે કોઈ આવી શકે તેમ નથી, અને તેથી હું સીતાજીને લઈ આવ્યો. કુંભકર્ણએ પૂછ્યું, તું સીતાજીને લઈ આવ્યો તો તારી ઈચ્છા પૂર્ણ થઈ કે નહીં? રાવણે કહ્યું, મારી ઈચ્છા પૂર્ણ થતી નથી. સીતાજી મહાન પતિવ્રતા છે, તે આંખ ઊંચી કરીને કોઈની સામે જોતા પણ નથી. ત્યારે કુંભકર્ણએ રાવણને સલાહ આપી કે તું નકલી રામ થઈને સીતાજી પાસે જા. રાવણે કહ્યું, એ મેં કરી જોયું છે, પણ કુંભકર્ણ હું તને શું કહું? કર્તુશ્ચેતશી રામરૂપમ મલમ દુર્વાદલ શ્યામલમ તુચ્છમ બ્રહ્મપદમ પરમ પરવધુ સંગમ પંગમ કુતઃ. રામનું રૂપ ધરું ત્યાં તો એવા સંકલ્પ આવે, એવા સંકલ્પ આવે રે, મારા મંદડાને મૂંઝાવે, મને એવા સંકલ્પ આવે. ખોટો ખોટો હું જ્યાં રામ બનું ત્યાં મને રામ રુદ્યામાં આવે. કાગ સીતાજી માવડી ભાસે, મારું રાવણ પણું રીસાવે, મને એવા સંકલ્પ આવે. કુંભકર્ણ, જ્યારે જ્યારે હું નકલી રામ બનું છું ત્યારે મારા મનમાં કામ રહેતો જ નથી. રાવણ રાક્ષસ છે, માયાવી છે, એનામાં એવી શક્તિ છે કે જેનું રૂપ ધારણ કરવું હોય તેનું ચિંતન કરે એટલે તેનું રૂપ લઈ શકે. રામજીનું રૂપ ધારણ કરવા જ્યારે તે રામજીનું ચિંતન કરે અને નકલી રામ બને ત્યારે પ્રત્યેક સ્ત્રીમાં તેને માતૃભાવ થાય છે. પર સ્ત્રીમાં અતિશય કામભાવ રાખનાર રાક્ષસના મનમાં જરાય કામ રહેતો નથી. રાવણે તો ત્યાં સુધી કહ્યું છે કે હું રામજીનું ચિંતન કરું છું, રામજીનું અનુકરણ કરું છું, નકલી રામ બનું છું, ત્યારે મંદોદરીમાં પણ મને માતૃભાવ થાય છે. નકલી રામમાં આવી શક્તિ છે તો અસલી રામ કેવો હશે? રામજીનું ચરિત્ર અતિ શુદ્ધ છે. રામજી સંપૂર્ણપણે એક પત્ની વ્રતધારી છે. દશરથ મહારાજાની થોડી ભૂલ થઈ છે. દશરથ મહારાજાએ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે. દશરથ મહારાજના રાજ્યમાં એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે. શ્રી રામજીને તે ગમતું નથી. શ્રી રામે આ કાયદો સુધાર્યો. રામ રાજ્યમાં એક પુરુષ એક જ સ્ત્રી સાથે લગ્ન કરી શકે. જગતની અન્ય પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખે. રામજીને બહુ પત્નિત્વની પ્રથા યોગ્ય લાગી નથી. પણ મારા પિતાજીએ ભૂલ કરી છે એવું રામજી કદી બોલ્યા નથી. પિતાજીની ભૂલ રામજીએ બહુ વિવેકથી યુક્તિથી સુધારી છે કે હું એક પત્નિત્વ વ્રતનું પાલન કરીશ, મારી પ્રજા પણ એક પત્ની વ્રતનું પાલન કરે. વડીલની કોઈ ભૂલ થઈ હોય તો તેવી ભૂલ પુત્રે કરવી યોગ્ય નથી. વડીલોના દોષનું અનુકરણ કરવું નહીં. પિતાજી ડુંગળીના ભજીયા ખાતા હોય માટે પુત્ર પણ તે ખાય એ બરાબર નથી. પિતાજી કે ગુરુજી જે પવિત્ર આચરણ કરતા હોય તેનું જ અનુકરણ પુત્ર કે શિષ્યએ કરવું જોઈએ. ગુરુજી તમાકુ ખાતા હોય એટલે ચેલાજી કહે કે હમ ભી તમાકુ ખાએંગે, ગુરુજી ખાતે હૈ એ બરાબર નથી. ગુરુજી ખાતા હોય તો ભલે ખાય, ગુરુજી મોટા છે. 12 વર્ષ સુધી ગુરુકુળમાં રહી બ્રહ્મચારીએ વેદશાસ્ત્રનું અધ્યયન કર્યું. આજે વિદ્યા પરિપૂર્ણ કરી વિદ્યાથી ઘેર જવા તૈયાર થયો છે. હવે તે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાનો છે. ગુરુજીને વંદના કરી ગુરુજીની રજા લેતા કહ્યું, હવે મને છેલ્લો ઉપદેશ આપો. ત્યારે ગુરુજી કહે છે, બેટા હવે તું ઘેર જઈને લગ્ન કરવાનો છે, મને આનંદ છે, પણ મારો તને ઉપદેશ છે કે લગ્ન થયા પછી યાદ રાખજે કે તારી માં એ પરમાત્મા છે, તારા પિતા એ પરમાત્મા છે. સંસારમાં એવું દેખાય છે કે લગ્ન થયા પછી છોકરાનો માતા પિતા પ્રત્યેનો પ્રેમ ધીરે ધીરે ઓછો થાય છે. કાનમાં મંત્ર સમજાવનાર કોઈ મળે એટલે પછી દાનત બગડવા લાગે છે. ગુરુજી શિખામણ આપે છે, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. બેટા, તારા ગુરુજીનો ક્રમ ત્રીજો છે. 12 વર્ષ સુધી તું મારા આશ્રમમાં રહ્યો, મારી કેટલીક ભૂલો પણ તે જોઈ હશે. જીવન માત્ર ભૂલ કરે છે, નિર્દોષ તો એક પરમાત્મા છે. મેં કોઈ પણ ભૂલ કરી હોય તેવી ભૂલ તું કરીશ નહીં. યાન્યન્ય વદાની કર્માણી તાની સેવિત્યાની ન ઇત્રાણી. યાન્યન્યસ્માકં સુચરિતાની તાની તવ્યોપ્યાસ્યાની. મારું જે પવિત્ર આચરણ છે એનું જ અનુકરણ તારે કરવાનું છે. મેં કોઈ વખત ક્રોધ કર્યો હોય, મારાથી કોઈ પણ પાપ થયું હોય તેનું અનુકરણ તું કરીશ નહીં. રામજીએ પિતાજીની ભૂલનું અનુકરણ કર્યું નથી. રામજી એક પત્નીવ્રતધારી છે. રામ રાજ્યમાં પ્રજા પણ એક પત્નીત્વધારી છે.